الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن سيدنا وشفيعنا ومولانا محمدًا عبده ورسوله صلوات الله تبارك وتعالى عليه وعلى آله وأصحابه وذرياته وأهل بيته وأهل طاعته وبارك وسلم تسليما كثيرا أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اقرأ باسم ربك الذي خلق خلق الإنسان من علق صدق الله مولانا العظيم مولانا لوگوں نے حکم چھے کہ گجراتی میں بیان کرنا مولانا لوگوں نے حکم تو مانو پڑے ગુજરાતી થોડી થોડી ઉર્દુના સાથે કોશિશ કરે કે અલ્લાહ તાલા સહી વાત કેવડાવી દે અને સહી વાત સમજીને અમલની તૌફીક આપે. કુરાન એટલે કે અલ્લાહ તાલાનું કલામ. કલામના માટે આપણે ગુજરાતીમાં ઈશ વાણી એવો શબ્દ વપરાય. અલ્લાહનો કલામ એટલે ઈશ વાણી, કે અલ્લાહ તાલાની વાત. કુરાન એટલે અલ્લાહ તાલાની વાત. આ જગતમાં, આ દુનિયામાં આપણે જોઈએ છે કે કોઈ મોટા માણસની વાત હોય તો આપણે તે વાતોને કેટલા ધ્યાનથી સાંભળીએ. ગામના સરપંચ સાહેબ કોઈ વાત કરે, આપણે કેટલા ધ્યાનથી સાંભળીએ. જિલ્લાના કલેક્ટર સાહેબનો કાગળ આવી જાય, મામલતદાર સાહેબનો કાગળ આવી જાય તો આપણે કેટલું ધ્યાનથી તેને વાંચીએ. અને જો કોઈ વાત સમજ ન પડે તો આપણે બે ત્રણ વધારે ભણેલા લોકો પાસે સમજવાની કોશિશ કરીએ. સરકારી ઓફિસોમાંથી જે નોટિસો આવે તે નોટિસની ઘણી વાતો આપણને સમજ નહીં પડતી હોય તો આપણે વકીલ સાહેબ પાસે જઈએ, સરકારી ડિગ્રીવાળા બીજા ભાઈ પાસે જઈએ કે આ નોટિસનો શું છે, અમને જરા સમજાવો. તો દુનિયાના અંદર, જગતના અંદર કોઈ મોટા માણસનું કાગળ આવે, આપણે પૂરા ધ્યાનથી એને વાંચીએ. ની સમજમાં આવે તો આપણે બીજા લોકોને પૂછીને એની સમજણ પેદા કરે, પ્રાપ્ત કરે, હાસિલ કરે. અને જો કોઈ ઓર બીજા મોટા માણસનો કોઈ લેટર આવી જાય તો આપણે વર્ષો વર્ષો સુધી એને સાચવીને રાખીએ. સ્કૂલોમાં અને સરકારી ઓફિસોમાં સન્માન પત્રક આપવામાં આવે છે, એટલે કે કોઈ સારું કામ કરે તો તેને સન્માન કરે, સન્માન પત્રક આપે તો તેને કાચની ફ્રેમમાં મઢાવી દઈએ, ફ્રેમિંગ કરાવીને ઘરમાં બેઠક રૂમમાં સામે લગાવે કે આ મને સન્માન પત્રક મળેલું હતું. ઘણા લોકોને ત્યાં દાદા પર દાદાના જમાનાનું સન્માન પત્રક પણ મળે કે મારા દાદાને સરકારી આ સન્માન મળેલું. દુનિયામાં જગતના અંદર જેની વાત જે માણસને આપણે બહુ મોટા સમજીએ તેની વાતને આપણે ધ્યાનથી સાંભળીએ, તેનો કાગળ અને પત્ર આવી જાય તો આપણે ધ્યાનથી તેનું વાંચન કરીએ, તેને સાચવી સાચવીને રાખીએ, તો કુરાન એ અલ્લાહ તાલાની વાણી છે, અલ્લાહ તાલાની વાત છે, અલ્લાહ તાલાનું કલામ છે, અલ્લાહ તાલા તરફથી સમગ્ર માનવ જાતના માટે આવેલો એક પરિપત્ર છે. અને તેનાથી આગળ માનવ જાતની નજાત એટલે છુટકારા માટે અંતિમ આકાશી પુસ્તક છે. કુરાન એટલે શું? તો કે અંતિમ આકાશી પુસ્તક અલ્લાહ તરફથી આવવામાં મોકલવામાં આવેલું. એટલે મારા દીની ભાઈઓ, દીની બહેનો, કુરાન સાંભળો, ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળો, ખૂબ જ ધ્યાનથી કુરાન સાંભળો. કુરાન જ્યારે પણ પડવામાં આવે બિલકુલ ચૂપ થઈ જાઓ, કોઈ ઉપર પડકારની વાતચીત નહીં કરવી, બીજી તરફ ધ્યાન ન લઈ જવું, સમગ્ર ધ્યાન કુરાનને સાંભળવા તરફ હોય. કે કુરાન સાંભળવાનો અદબ છે. અને જે માણસ કુરાનને ધ્યાનથી સાંભળે, જે બેન કુરાનને ધ્યાનથી સાંભળે, તો અલ્લાહ તાલા તેના હૃદયમાં, તેના દિલના અંદર હિદાયતની રોશની આપશે, તેને હિદાયત મળશે. આપણે જિન્નાતોને જાણીએ છીએ, મોટે ભાગે દેખાતા નથી. કોઈ અવતારમાં આવે તો જિન્નાત દેખાઈ પણ શકે, પણ મોટે ભાગે જિન્નાત દેખાતા નથી. અલ્લાહ તાલાએ જિન્નાતને આગમાંથી જન્મ આપ્યો છે, બનાવ્યા છે. જિન્નાતોનો જન્મ જે થાય છે જિન્નાતોમાં, એ આગથી બનેલી સૃષ્ટિ છે, મખલૂક છે. એ લોકોના અંદર આગ છે, એટલે એ લોકોના અંદર તોફાન મસ્તી પણ વધારે છે. પરંતુ આ જિન્નાત જેવી મખલૂક જે આગથી બનાવવામાં આવી, જિન્નાતોએ જ્યારે સૌ પ્રથમ કુરાન સાંભળ્યું તો કુરાનમાં બે જગ્યા પર અલ્લાહ તાલાએ તે લોકોનો કિસ્સો, તે લોકોની વાત અલ્લાહ તાલાએ લખી છે. આ જિન્ના તો પહેલા આસમાન ઉપર જતા હતા, આકાશ પર જતા હતા, બહુ ઊંચે સુધી. જિન્નાતોને અલ્લાહ તાલા એવી શક્તિ આપી છે કે લાંબા થઈ શકે, ખૂબ લાંબા થાય. ખજૂરી, નાળિયેળીના ઝાડ કે ટાવર, એનાથી પણ લાંબા થઈ શકે જિન્નાથી. એક જિન્નાત બીજા જિન્નાત પર ઉભા રહી જાય, બીજા જિન્નાત ત્રીજા જિન્નાત પર ઉભા રહી જાય, ત્રીજા ચોથા પર, એમ કરીને એ લોકો આકાશ સુધી, આસમાન સુધી પહોંચવાની ટ્રાય કરે છે, કોશિશ કરે છે. અને ઉપર ફરિશ્તાઓ જે આવતીકાલે જગતમાં શું કામો કરવાના છે તેના માટે યોજના બનાવતા હોય, પ્લાન બનાવતા હોય, તે સાંભળવાની કોશિશ કરતા હતા જિન્નાતો. પણ જ્યારે કુરાન ઉતરવાનું શરૂ થયું તો જિન્નાત ઉપર જવાના ઉપર અલ્લાહ તાલાએ એ લોકોના માટે રોક લગાવી દીધી, રોકી દીધા એ લોકો, હવે નહીં જઈ શકે. હવે જો જિન્નાત ઉપર જવાની ટ્રાય કરે, કોશિશ કરે, તો એ લોકોને આગ મારવામાં આવે છે, ઇંગારા મારવામાં આવે છે. હવે જો કોઈ જિન્નાત આકાશો પર ફરિશ્તાઓની વાતો સાંભળવા માટે જાય તો તેઓને આગ મારવામાં આવે છે. એટલે રાત્રે આકાશ પર અંધારું છવાયેલું હોય તો આપણને ઘણી વેળા આગ અને તારાઓ ખરતા અને પડતા દેખાય છે. તેનું એક કારણ હોય છે કે જિન્નાત શેતાન ઉપર જવા માટે પ્રયત્નો કરતા હોય તો ફરિશ્તા તેઓને આગ મારતા હોય, તે આપણને દેખાય કે તારાઓ ખરી રહ્યા છે, એ પણ એક કારણ બને. પરંતુ જ્યારે જિન્નાતોને ઉપર જવા માટે ના કહી દેવામાં આવ્યું કે હવે નહીં જઈ શકો, તો સમગ્ર જગતના જિન્નાતોએ એક મીટિંગ બોલાવી, આખી જગતના જિન્નાતોએ, અને એ મીટિંગના અંદર સૌથી મોટી ચર્ચાની વાત એ હતી કે અમે પહેલા ઉપર જતા હતા, ફરિશ્તાઓની વાતો સાંભળતા હતા, હવે સાંભળવા જઈએ છે તો ઇંગારા મારવામાં આવે છે, આગ મારવામાં આવે છે. આવું તો શું થઈ ગયું? પૃથ્વી પર, જગત પર, દુનિયામાં આ શું થઈ ગયું કે જેના લઈને હવે અમને આગ મારવામાં આવે છે? તો એ લોકોએ એની ખબર કાઢવા માટે નાની નાની જમાતો, ટુકડીઓ બનાવી કે જિન્ના તો આખી જગતમાં, આખી દુનિયામાં, આખી ધરતી પર જાય. મેં જોયું કે ધરતી પર કંઈક નવી વાત થઈ છે કે જેના લઈને હવે આપણે આસમાન પર જઈ નથી શકતા. એ લોકોએ નાની નાની જમાતો બનાવી આખી ધરતી પર જવા માટે. તો તેમાંની એક નાની જમાત નસીબી એક ગામનું નામ છે, ત્યાંના જિન્નાતો હતા. તે જમાતને જવાબદારી સોંપવામાં આવી અરબની, બધાને ઇલાકાઓ વિસ્તારો વહેંચી દેવામાં આવ્યા. તો એ લોકોને જવાબદારી આપવામાં આવી અહીંયાની અરબની. હવે જિન્નાતોની જમાત ફરતી 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 અરબસ્તાન આવી, અને તે પવિત્ર સમય હતો કે જે વખતે મારા અને તમારા લાડલા અલ્લાહ તાલાના અંતિમ નબી, અંતિમ ઈશ્દૂત હઝરત મોહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ તાઈફથી પાછા ફરી રહેલા હતા. અને એક જગ્યા છે મકાના નજીકમાં, જેને કહેવાય છે અરબીમાં બતાને નખલા, એટલે કે ખજૂરોની વાડીઓ વાળી જગ્યા, જ્યાં ખજૂરી ખજૂરીઓ હોય, ખજૂરીના ઝાડો હોય એવી જગ્યા, ત્યાં ખજૂરીની વાડીઓના વચ્ચે હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ રાત્રિના સમયે એકાંતમાં એકદમ સન્નાટો છવાયેલો હોય એવા વખતે નમાઝ પડતા, અને નમાઝમાં હુઝુર કુરાન પડવામાં તલ્લીન હતા. એટલામાં જિન્નાતો આવ્યા. એ લોકો હુઝુરને ઓળખતા નહીં હતા, કુરાનને પણ જાણતા નહીં હતા. એ લોકો તો ડિસ્કવરી માટે નીકળ્યા હતા કે જગતના અંદર શું નવી ઘટના ઘટી છે જેના લઈને હવે આપણે આસમાન પર જઈ નથી શકતા. એના માટે લોકો આવ્યા હતા, શોધખોળ કરવા માટે આવ્યા હતા. તો આપણા નબીજી કુરાન પડતા, અને જરા વિચારો, અલ્લાહનું કુરાન, અલ્લાહના પવિત્ર નબીની પવિત્ર જીભ વડે હોય તો તે કુરાન કેટલું સુંદર હશે, તેના અંદર કેટલું દિવ્ય રોશની નૂર હશે, કેટલી બરકત હશે. એક દાખલો તમને આપો, ઉમર જેવો કટ્ટરવાદી માણસ જેનું હૃદય પથ્થર કરતા વધારે કઠણ હતું, તેણે કુરાન સાંભળ્યું તો તેનું હૃદય નરમ પડી જાય છે અને તે ઈમાન કબૂલ કરી લે. તો આ તો અલ્લાહનું પવિત્ર કલામ કુરાન અને પવિત્ર નબીની પવિત્ર જીભના વડે જિન્નાતો એ સાંભળ્યું. વહીદ સરફના ઇલૈક નફરમ મિનલ જિન યસ્તમિઉનલ કુરાન ફલમ્મા હગરુ કાલુ અનસિતુ. સુબહાનલ્લાહ, જિન્નાતો આવી ગયા, એકબીજાને ઈશારો કરીને કહેવા લાગ્યા ચૂપ થઈ જાઓ, ચૂપ થઈ જાઓ. ફલમ્મા હગરુ કાલુ અનસિતુ, જિન્નાત જેવી મખલુક એકબીજાને કહે ચૂપચાપ, તદ્દન ચૂપ થઈ જાઓ. આ વ્યક્તિ આ માણસ કંઈક પડે છે, એને સાંભળો. એ બધા જિન્નાતો ખજૂરી પર બેસી ગયા, અલગ અલગ ખજૂરી પર, અને એકબીજાને કહે છે ચૂપચાપ સાંભળો. ને સૂર્ય જિનમાં અલ્લાહે કેવી રીતે વર્ણન કર્યું એ કિસ્સાનું, કુલ ઓહિય ઇલૈય અન્નહુ સ્તમા, કુલ ઓહિય ઇલૈય અન્નહુ સ્તમા, ઇસ્તમા. ગુજરાતીમાં ઇસ્તમાનો માયનો થાય છે ધ્યાનપૂર્વક સાંભળવું, સંપૂર્ણ ધ્યાનપૂર્વક સાંભળવું, એને કહેવાય ઇસ્તમા. તો આ બધા જિન્ના તો બેસી ગયા અને ધ્યાનપૂર્વક કુરાન સાંભળવા લાગ્યા. બસ આ છે આજની મજલિસનો પહેલો પાઠ, પહેલી નસીહત, પહેલું લેસન, પહેલો સબક. ભાઈઓ દીદી બહેનો, કુરાનને ધ્યાનથી સાંભળો, અને કુરાન જ્યારે સાંભળો ત્યારે ચૂપ થઈ જાઓ. શું મળશે એના ઉપર, ફલમ્મા કુદિય વલ્લવ ઇલા કૌમિહિમ મુનધિરીન. ધ્યાનપૂર્વક કુરાન સાંભળ્યું, ચૂપચાપ રહીને કુરાન સાંભળ્યું તો અલ્લાહ તાલાએ જિન્નાતોને ઈમાનથી નવાજી દીધા. માત્ર ઈમાન નહીં મળ્યું, ઈમાનના પ્રચારક ઈમાનના દાહી બનીને ગયા.
એક જ મજલિસ,
એક જ સભામાં કુરાન ધ્યાનપૂર્વક સાંભળ્યું, ચૂપચાપ રહીને સાંભળ્યું. અલ્લાએ એની બરકતથી એ બધા જિન્નાતોને ઈમાન અને સાથે સાથે ઈમાનના પ્રચારક ઈમાનના દાઈ અલ્લાએ એને બનાવી દીધા. ફલમ્મા કુદિય વલ્લવ ઇલા કૌમિહિમ મુનઝિરીન قالوا يا قومنا إنا سمعنا كتابا જઈને પોતાની કોમ્યુનિટીમાં સમાજમાં લોકોને પ્રચાર કરતા કરતા કહેવા લાગ્યા, એ અમારા સમાજના લોકો, અમે કુરાન સાંભળીને આવ્યા. અને કુરાન હઝરતે મૂસાની તૌરાત પછી, હઝરતે ઈસાની ઇન્જિલ પછી, અલ્લાહનું અંતિમ આકાશી પુસ્તક, અલ્લાહનું અંતિમ આકાશી પુસ્તક સમગ્ર માનવ જાતની હિદાયત માટે અલ્લાહ તાલાએ મોકલ્યું છે. જઈને આપણી પોતાની કોમને કહેવા લાગી ગયા. મુસલમાન ભાઈઓ, કુરાન નો અદબ કરો, કુરાન ધ્યાનપૂર્વક સાંભળો, કુરાન સાંભળતી વેરા બધી વસ્તુઓ છોડી દેવો. અલ્લાહ કુરાનનું નૂર, નૂર દિવ્ય પ્રકાશ, આપણે જેને ઉર્દુમાં, અરબીમાં નૂર કહીએ, એટલે ગુજરાતીમાં કહીએ દિવ્ય પ્રકાશ. અલ્લાહ કુરાનના વડે નૂર એટલે કે દિવ્ય પ્રકાશ આપણા હૃદયના અંદર, આપણા દિલના અંદર હતા. આ કુરાનનો પહેલો અદબ. ગુજરાતીના અંદર આપણે કહે ને વિદ્યા વિનયથી આવે છે, તો કુરાનનું નૂર એવી વિનયથી જ આવશે. કુરાનનું નૂર જીવનના અંદર વિનય અદબથી જ આવશે, એ પહેલી વાત. બીજી વાત તમને, જે લોકો કુરાન સાથે સંકળાયેલા છે, જોડાયેલા છે, એટલે કે કુરાન પઢવા વાળા વિદ્યાર્થીઓ, કુરાન પઢાવવા વાળા શિક્ષકો, ઉસ્તાદો, જે લોકો પણ કુરાનથી કનેક્ટેડ છે, સંકળાયેલા છે, જોડાયેલા છે, એ લોકોનો પણ વિનય અદબ ઇકરામ કરો. આજે આપણા બે બાળકોએ માશાલ્લાહ કુરાનનું હિફ્ઝ પૂરું કર્યું, કુરાનને કંઠસ્થ કરી લીધું, કુરાનને મેમરાઇઝ કરી લીધું, પોતાના મગજના અંદર યાદ કરી લીધું. એને આપણે પવિત્ર શબ્દ હાફિઝ કહીએ છીએ. કેટલો પવિત્ર શબ્દ હાફિઝ! એ હાફિઝ શબ્દ ખરેખર અલ્લાહ તાલા માટે વપરાયેલો શબ્દ છે. હાફિઝ તો અલ્લાહ માટે વપરાયેલો શબ્દ છે. ઇન્ના નહ્નુ નઝ્જલના ઝિકર વ ઇન્ના લહુ લહાફિઝૂન. હાફિઝ તો અલ્લાહ તાલા છે, પરંતુ જે બાળકોએ, જે આપણા યુવા ભાઈઓએ કુરાનને કંઠસ્થ કરી લીધું, મોઢે કરી લીધું, યાદ કરી લીધું, એઓને આપણે હાફિઝ સાહબ કહીએ છીએ. જે લોકો પઢાવે એને બી આપણે હાફિઝ સાહબ, મૌલાના સાહબ, કારી સાહબ કહીએ છીએ. આ બધા શબ્દો અલ્લાહના શબ્દો છે. સનુકરીઓ કફલા તનસા ઇલ્લા માશા અલ્લાહ. કારી તો અલ્લાહ તાલા છે, سَنُقْرِئُكَ فَلَا تَنْسَا. પરંતુ જે સુંદર રીતે કુરાન પડતા હોય એને આપણે કહીએ કારી સાહેબ, કે સુંદર પડે છે. તો હાફિઝ અલ્લાહ, કારી સાહેબ અલ્લાહ, મૌલાના સાહેબ અલ્લાહ. અંત મૌલાના ફનસુરના અલલ કૌમિલ કાફિરીન. મૌલાના સાહેબ પણ અલ્લાહ અને મુફ્તી સાહબ પણ અલ્લાહ. કુલિલ્લાહુ યુફ્તીકુમ ફિલ કલાલા. આ જેટલા પણ માનવાચક શબ્દો છે, બહુમાનના શબ્દો છે, મૌલાના સાહેબ, મુફ્તી સાહેબ, કારી સાહેબ, હાફિઝ સાહેબ, એ બધા પવિત્ર શબ્દો અલ્લાહ તાલાના છે. પણ આજે જે લોકો દુનિયામાં કુરાનથી સંકળાયેલા છે, કુરાનની સેવા કરે છે, કુરાન પઢે છે, કુરાન પઢાવે છે, કુરાનનું શિક્ષણ આપે છે, તે લોકોને અલ્લાહ તાલાના મુબારક શબ્દોનું બહુમાન મળી જાય છે. આ બાળકોને આપણે હાફિઝ કહીએ, હાલાકે સાચી વાત જોઈએ તો ખરેખર હાફિઝ તો અલ્લાહ છે, પણ આ બાળકોને આપણે હાફિઝ કહીએ. કુરાન યાદ કરી લીધો. જે લોકો કુરાનમાંથી શરિયતના, ઇસ્લામના ઓર્ડર લોકોને સમજાવતા હોય એઓને આપણે મુફ્તી સાહેબ કહીએ છીએ. એ કુરાનથી સંકળાયેલા છે, કુરાનથી જોડાયેલા છે. એટલે જેઓ કુરાન પઢે છે, કુરાન પઢાવે છે, એ લોકોનો પણ અદબ કરો, ઇકરામ કરો, માન સન્માન કરો. અલ્લાહ તાલા જગતમાં અને જગત પછી આવતું બીજું જગત, જેને આપણે આખિરત કહીએ છીએ, કબર કહીએ છીએ, ત્યાં અલ્લાહ તાલા આપણને ઇજ્જત આપશે. એટલે આજની આ મજલિસનો સભાનો બીજો સબક, બીજો પાઠ, કે આલિમો, હાફિઝો, કારીઓ, મુફ્તીઓ જેઓ કુરાનથી સંકળાયેલા છે તેઓની ઇજ્જત કરો, તેઓનો અદબ કરો, તેઓનો માન સન્માન કરો. અલ્લાહ રાજી થઈ જશે, અલ્લાહ ખુશ થઈ જશે. અલ્લાહ એમ કહેશે કે તુએ મારા કુરાન પઢવા પઢાવવા વાળા હાફિઝ આલિમનું માન સન્માન ઇકરામ ઇજ્જત કર્યું, હું તને જન્નત આપી દઈશ, ખુદા જન્નત આપશે. જેણે કોઈ પણ કુરાનના સેવકની, ધ્યાનથી સાંભળો આ વાક્ય, જેણે કુરાનના કોઈ પણ સેવકની સેવા કરી, ઇજ્જત માન સન્માન આદર મરતબો જાળવ્યો, અલ્લાહ તાલા તેના વંશમાં, તેની નસલમાં, તેના ખાનદાનમાં જરૂર હાફિઝ આલિમ પેદા કરશે. લખી રાખો આ મારું વાક્ય, જેણે કોઈ આલિમ, હાફિઝ, કારી, મુફ્તી કુરાનના સેવકની સેવા કરી, માન મરતબો ઇજ્જત જાળવ્યો, અલ્લાહ તાલા તેના વંશવેલામાં, તેની નસલમાં, તેના ખાનદાનમાં, તેના કુટુંબમાં જરૂર આલિમ, હાફિઝ, કારી, મુફ્તી પેદા ફરમાવશે. અને દોસ્તો, બુઝુર્ગો, આપણા વડીલો તો એવા હતા કે કુરાન સાંભળીને બેહોશ થઈ જતા હતા, બેભાન થઈ જતા હતા. હઝરત ઇકરમા રઝિયલ્લાહુ તઆલા અન્હુના માટે આવે છે એઓના જીવન ચરિત્રમાં, કે જ્યારે પણ કુરાન સાંભળતા, કુરાન લઈને પઠવા બેસતા તો બેભાન થઈ જતા થોડી વાર માટે, અને એમ કહેતા હાઝા કલામુ રબ્બી, હાઝા કલામુ રબ્બી, આ તો મારા પરવરદિગાર, મારા પાલનહાર, મને જન્મ આપનાર, મને પેદા કરનાર, મારા માલિક, મારા અલ્લાહની વાણી છે, મારા અલ્લાહની વાત છે. એટલું વિચારીને બેભાન થઈ જતા. કુરાન વિશે તે લોકોના હૃદયમાં, તે લોકોના દિલોના અંદર કેટલો માન સન્માન હશે વિચારો, કે કુરાન સાંભળીને બેહોશ થઈ જતા, બેભાન થઈ જતા. અને એક વાત કહો, યાદ રાખો, તમને જગતમાં પણ બહુ ફાયદો થશે ને ઇન્શાલ્લાહ, આ જગત પછી આવનાર જગતમાં આખિરતમાં પણ ફાયદો થશે. જે મુસલમાન મર્દ હોય કે ઔરત હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, કુરાનને સહી સહી પઢે, જેવી રીતે પઢવું જોઈએ એવી રીતે પઢે. કુરાનના પઢવાના પણ અમુક કાયદાઓ છે જેને તજવીદ કહેવામાં આવે છે. કુરાનને સહી સહી પઢે, સહી પઢતા શીખો, એ અલ્લાહનો ઓર્ડર છે. વરતિલિલ કુરાન તરતીલા, કુરાનને થોભી થોભીને ચોખ્ખે ચોખ્ખું સહી સહી પઢો, એ અલ્લાહનો હુકમ છે. અલ્લઝીના તૈનાહુમુલ કિતાબ યતલુનહુ હક્ક તિલાવતી ઉલાઈક યુમિનુના બિહ. તિલાવતનો હક એટલે કે કુરાનને સહી પઢવું, એના પઢવાના જે કાયદા કાનૂન છે તે મુજબ એને પઢવું. જે માણસ મર્દ હોય કે ઔરત હોય, કુરાનને સહી પઢશે તો તેનો અસર ઇન્સાનો પર, જાનવરો પર, ખેતીવાડી પર, બલકે નિર્જીવ ચીજો પર, એટલે કે જેના અંદર જાન નથી, તેના ઉપર પણ એનો ઘણો સારો અસર જોવામાં આવશે. કુરાન સારું પડે તો ઉમર જેવા કાફિર મુસલમાન થઈ જાય, સાંભળીને. કુરાન સારું પડવામાં આવે તો જાનવરોના ઉપર પણ એનો અસર થાય છે, જાનવરો પર એનો અસર. અને ખેતીવાડી તેના ઉપર પણ એનો અસર થાય, સારો અસર થાય. એક માણસે, એક ખેડૂતે અનુભવ કર્યો, જ્યારે તે તેની ખેતીમાં જાય તો ખેતીમાં જઈને ખેતીના અંદર કામ કરે કે કામ કરાવે તો જેટલું કુરાન એને મોઢે આવડે એટલું ખટા કરે. આપણને નાની નાની સુરતો તો મોઢે જોઈ, અલંધારાથી લઈને અલહમદો સુધી, ગુલાઉઝ બિરોબિન્ના સુધી, ફુલહોલ્લાની નાની નાની સુધો તે ખેતરમાં જઈને પડ્યા ધરે. તો જોવામાં એ આવ્યું કે એના બાજુના ખેતરના અંદર જેટલું અનાજ ઉગે એનાથી વધારે અને સારી ક્વોલિટીનું, ઉચ્ચ કોટીનું અનાજ આના ખેતરમાં ઉગે. હાલાંકિ બંને ખેડૂતની જમીન એક સાથે, બંનેએ પાણી પણ સરખું પીવડાવ્યું, બંનેએ ખાતર પણ સરખું નાખ્યું, બંનેએ મહેનત પણ સરખી કરી, પરંતુ આ ખેડૂતના ખેતરના અંદર બહુ સારું અનાજ ઉગ્યું અને ઘણું વધારે ઉગ્યું, સારું પણ અને વધારે પણ. લોકો દંગ રહી ગયા કે આ શું થયું. તો આ જે કંઈ થયું, તમારી આદત છે કે જ્યારે પણ હું ખેતરમાં આવું છું તો જેટલું કુરાન મને યાદ છે તે હું મારા ખેતરમાં પડ્યા કરું. ફુલવલ્લા યાદ છે તો જોર જોરમાં ફુલવલ્લા પડો અને કામ કરો, અલહમદ શરીફ યાદ છે તો તે પડો અને કામ કરો, યાસીન શરીફ યાદ છે તો તે પડો અને તે કામ કરો ખેતરમાં. હું સૌ મુસલમાન ભાઈઓને કહું છું, તમે પણ આ કામ કરો, ખેતીમાં જાઓ, કામ કરતા કરતા કુરાન પડતા રહો, એક તો સવાબ તો મળશે જ મળશે. એક વાર કુલવલ્લા પડવાનો સવાબ 10 સુપારા કુરાન જેટલો સવાબ છે. એક વાર કુલવલ્લા પડવાનો સવાબ 1/3 કુરાન જેટલો સવાબ છે. अब हवे खेती में काम करता करता सौ वार कुलवल्ला पढ़ी ली लो, सौ सौ वार कुलवल्ला पढ़ी ली थी, ओहो कितनी बड़ी लीखी, कितना बड़ो सवाब। तो सवाब तो मर से नूर पर मर से बरकत पर मर से अने एनी चोखम चोखी बरकत तमने तमारी खेती में पण जोवामां मळशे। એટલે વાયદો કરો કે ઇન્શાલ્લાહ ખેતી પર જઈને કુરાન પઢીશું, જેટલું યાદ હોય એ પડો, એ જ રીતે દૂધનું કામ કરો છો ત્યાં પણ કુરાન પડો, બાકાયદા હદીસની કિતાબોમાં હઝરત બતાવશે કે બાકાયદા ચેપ્ટર આવે છે કે જ્યાં ઊંટ બાંધવામાં આવે ત્યાં નમાઝ પડવાના મસાઈલ, બાકાયદા બુખારી તિર્મિઝીના અંદર એના ચેપ્ટર અને ઉન્વાન છે। તો તમે પણ જાનવરોના વચ્ચે રહીને જાનવરોના સાથે રહીને દૂધ માપતા દૂધ પહોંચાડતા દૂધ ડેરીમાં આપવા જતા રસ્તામાં દૂધ પવાલીમાં તપેલીમાં ભરતા ભરતા કુરાન પડો, કુલહુવલ્લા પડો, અલહમદુ શરીફ પડો, જેટલું યાદ છે તેટલું પડો। એક તો દૂધ અલ્લાહની નેમત, દૂધ અલ્લાહની નેમત, ને તે કુરાન પડતા પડતા દૂધ હશે તો તેના અંદર કેટલી બધી બરકત વધારે થઈ જશે, કેટલી બધી વધારે બરકત થઈ જશે। તો નિયત કરો કે દૂધના કામ સાથે પણ કુરાન પડીશું, કેવો ઇન્શાલ્લાહ। એક બેનનો કિસ્સો સંભળાવો, ભાઈઓ અને બહેનો બંદેવ માટે ફાયદાકારક છે। મારા પીર મારા મુર્શિદ હઝરત મુફ્તી મહમૂદ સાહેબ ગંગોઈ રહમતુલ્લાહ અલૈહ સંભળાવતા હતા, ભારત અને પાકિસ્તાનના ભાગલા પડવા પહેલા અખંડ ભારતમાં 1947 થી પહેલા જ્યારે આપણા દેશમાં અંગ્રેજોની સત્તા હતી, પાનીપત એક શહેરનું નામ છે, દિલ્હીથી આગળ છે પાનીપત, પાનીપત શહેરના અંદર કુરાનના મદરેસાઓ ઘણા બધા હતા, ઘણા બધા કુરાનના મદરેસા, અને પાનીપત શહેરના અંદર ઘર ઘરમાં કુરાનના હાફિઝો કુરાનના કારીઓ ઔરતો મર્દો સ્ત્રી પુરુષ બાળકો કુરાનના હાફિઝો ઘરે સંભળાતા હતા કે તે જમાનાની ઔરતો બહેનો કેવી હતી, કાંઈ એક બેન રોટી બનાવે છે, પહેલા સૂકો લોટ હોય એમાં પાણી નાખવાનું હોય ને પછી એને અંદર અંદર મિલાવી દેવાનું હોય પાણીને, સૂકો લોટ મેળવીને એને શું કહે, અહીંયા જરા ગૂદવાનું કહે, અમારે ત્યાં કોસળવાનું કહે, એટલે મેં એ શબ્દની વાત કહી રહ્યા, તો ગૂંદવાનું કામ કરતા, તો તે બેન લોટ કોસળવાનું ગૂંદવાનું કામ કરતા હતા અને સામે એનો છોકરો હતો, અને તે છોકરો માને કુરાન સંભળાવતો હતો, માં રોટીનો લોટ ગૂંદવાનું કામ કરે છે અને રોટીનો લોટ ગૂંદવાના સાથે સાથે પોતાના છોકરાનું કુરાન સાંભળે છે, કેવી માઓ હશે, એવી માઓ જે ઘરના કામકાજ સાથે કુરાનમાં હોય, અલ્લાહ તેઓની નસલોના અંદર ઔલાદોના અંદર વંશમાં મોટા મોટા વલી ઔલિયા પેદા ફરમાવે છે, સુફી સંત અલ્લાહ પેદા કરે છે તે લોકોના વંશમાં। હવે તે છોકરો સૂર્ય યુસુફ સંભળાવતો હતો, સાંભળજો. મારા જેવા ઘણા બધા મૌલીઓને પણ આ મસલો ખબર નહીં હોય. હવે સૂર્ય યુસુફ સંભળાવતો હતો છોકરો, તો સૂર્ય યુસુફના અંદર સંભળાવતો સંભળાવતો તે છોકરો પહોંચી ગયો લા તમન્ના લા યુસુફ. આપણે ઇમામે હફ્સની કિરાત પડી છે, તો અહીંયા ઇસ્માન કરવાનો હોય છે. તો મોટે ભાગે કુરાન શીખવાડવાળા મોલસાહેબને બી ખબર નહીં, તો બાળકોને બી ખબર નહીં કે અહીંયા ઇસ્માન કેવી રીતે કરવું. એમ જ ચાલતા હોય આપણે, હફ્સની કિરાતમાં અહીંયા ઇસ્માન કરવાના. તો તે છોકરાએ સિમ્પલ ભર્યું, ઇસ્માન નહીં ગયો, લા તમન્ના એમ ભર્યું. તો તેની માએ શું કહ્યું ધ્યાનથી સાંભળો, પોતાના બંદેવ હાથને ખંખેરી નાખ્યા. એટલા માટે કે લોટ હતો, તો પહેલે પોતાના હાથને ખંખેરી નાખ્યા, પછી પોતાના બાળકના હાથ પરથી કુરાન પોતાના હાથમાં લીધું અને લઈને પોતાના છોકરાને એક થપ્પડ મારી. થપ્પડ મારીને તે માએ એમ કહ્યું કે બેટા, ઇમામે હફ્સ અહીંયા આવી રીતે નહીં આવી રીતે પડે છે, લા તમન્ના લા એમ કરીને માએ શીખવાડ્યું. અને પછી આગળ સબક ચલાવ્યો. મારા પીર સાહેબ એમ કહેતા હતા કે આ ઔરતના આ કિસ્સાથી આપણને પહેલો સબક એ શીખવા મળ્યો કે તે સમયની પાનીપતની ઔરતો હાફિઝ તો હતી જ હતી, પણ કિરાતની પણ જાણકાર હતી. તો તેને ખબર પડે ને કે અહીંયા ઇસ્મામમાં રોમ છે, શું છે. માત્ર હાફિઝ નહીં, કારી પણ હતી. અલ્લાહ ઉમ્મતની બહેનોને પણ કુરાન સહી કરવાની તૌફીક આપે. હું ઇકરા કમિટીને મુબારકબાદી આપું છું, બહુ સારી કુરાનની ખિદમત કરી રહેલા છે. અલ્લાહ એઓની ખિદમતને કબૂલ ફરમાવે. પણ કોઈ આપાને કાર્ય પણ બનાવવા અને તેના વડે ઔરતોમાં પણ કુરાન સહી કરવાના ક્લાસો ચાલુ કરો, એ હું જિમ્મેદારોને વિનંતી કરું છું. જેવી રીતે બાળકો માટે કરી, છોકરીઓ માટે પણ કિરાત અને તજવીજ એનો સિલસિલો શરૂ કરો. તજવીજો કિરાતનો એ બહુ જરૂરી છે. તજવીજ છે તો એક વસ્તુ આ કિસ્સાથી એ ખબર પડી કે તે વખતની સ્ત્રીઓ ઔરતો હાફિઝા તો હતી જ, પરંતુ સાથે સાથે તજવીદ અને કિરાત વાળી ઔરતો હતી. તજવીદ અને કિરાત વાળી. અલ્લાહ કરે કે આપણી ઉમ્મતની બહેનોમાં પણ આ સિલસિલો શરૂ થઈ જાય. અને બીજી વસ્તુ શું શી ખબર પડી, હઝરત ફરમાવતા કે તે જમાનાની બહેનો ખાવાનું રાંધતી તો વુઝુના સાથે રાંધવાનું કામ કરતી, વુઝુના સાથે રાંધવાનું કામ કરતી. દલીલ કેવી રીતે ખબર પડી કે તેણે લોટ ગુંતા ગુંતા પોતાના છોકરાના હાથમાંથી કુરાન પોતે લીધું, અને કુરાન તો વુઝુ સાથે જ લઈ શકાય. એટલે ખબર પડી કે તે બેન રાંધતી વેળા પણ વુઝુના સાથે ખાવાનું રાંધતી હતી. જો વુઝુના સાથે આપણી બહેનો રાંધવાનું કામ કરે તો તેનું નૂર અને તેનું બરકત ખાવામાં પણ આવશે, અને આખા ખાનદાનના અંદર રહમત અને બરકત આવશે. એટલે બહેનો પોતપોતાની જગ્યા પર ઇન્શાલ્લાહ કહેવું કે અમે ઘરોમાં ખાવાનું રાંધવાનું કામ ઇન્શાલ્લાહ વુઝુના સાથે કરીશું. એ થવું જોઈએ, બહુ જ અત્યંત જરૂરી હોય. તો હું એ કરાના જિમ્મેદારોને બી મુબારકબાદી આપું, બહુ જ સારું કામ કરી રહેલા છે. આ બંને છોકરાઓ જે હાફિઝ થયા કે ઓના ઉસ્તાદોને ઓના વાલીઓને ઓના ખાનદાનને પેરેન્ટ્સને અબ્બા અમ્મા ફેમિલીને બધાને મુબારકબાદ. આ ખુશીનો મોકો છે. આ ખુશી માશાલ્લાહ તમે લોકો એક સારો પ્રોગ્રામ કર્યો, પણ અમે તો અંતથી પણ આગળના લોકો છે. આ ખુશીના અવસરના ઉપર તો અંતથી ભવ્ય અતિ ભવ્ય પ્રોગ્રામ કરવો હતો. આ તો બહુ સારો અંતથી પણ ભવ્ય પ્રોગ્રામ. એ કુરાનના અદબમાં એ પણ છે. અમારા હઝરત ઉસ્તાદ મુફતી અહમદ સાહેબ ખાનપુરી દામત બરકાત ઓમના છોકરા છોકરીઓની બધી શાદી મારા સામે છે. અલ્હમ્દુલિલ્લાહ, હઝરતની બધી છોકરીઓની છોકરાઓની શાદી મારા સામે છે. શાદી અને નિકાહ વેળા કોઈ બે દાવત ને સુન્નત તરીકાની સાદગીવાળા નિકાહ, એકદમ સુન્નત સાદગીવાળા નિકાહ. બલ્કે એક બેનના હઝરતની દીકરીના નિકાહ વેળા ત્યારે મંગળવારની મદ્રેસામાં મજલિસ થતી હતી હઝરતની, તો તે મજલિસમાં નિકાહ હતા. હું અસર પછી ફારિક થઈને મજલિસમાં જઈ રહેલો હતો. અમારા એક ટ્રાવેલ એજન્ટ છે, જેઓ મારું ને હઝરતનું વિઝા પાસપોર્ટ ટિકિટ બધું કામો હંમેશા કરતા આવ્યા. તેઓનો કંઈ કામથી ફોન આવ્યો. તમે ફોન કટ કરતા કરતા એમ કહ્યું, સાજિદભાઈ પછી આપણે વાત કરીશું, હઝરતની છોકરીના નિકાહ બી છે ને, મજલિસમાં હું જઈ રહેલો છું. તો તેઓને તો એકદમ કરંટ લાગ્યો કે આપણે આજના નજીકના સંબંધી કે પાસપોર્ટ વિઝા ટિકિટ બધા કામો કરે ને મને જ શાદીમાં દાવત નહીં. તેઓને કરંટ લાગ્યો. હોય ને, આપણે બહુ નજીક ના હોય ને શાદી વેળા ભૂલાઈ જવાય તો કરંટ લાગે. તમને કહ્યું પછી વાત કરીશું કે નહીં દાવત નહીં. અમારે ત્યાં શાદી વગેરેના પ્રસંગો પર દાવત થતી નથી. અમે સુન્નત પદ્ધતિથી શાદીઓ કરવાવાળા લોકો છીએ. હઝરતના ત્રણ છોકરી અને બે છોકરાની નિકાહ મેં જોયા. કોઈ દાવતો નહીં, કોઈ લોકોને જમા એકઠા કરવામાં નહીં આવ્યા. પણ અમુક સમય પહેલા હઝરતની પોતરીઓ નવાસીઓ હાફિઝ થઈ, પોતરા નવાસાઓ હાફિઝ થયા, તો લગભગ 2000 માણસોની ખાવાની દાવત કરી. 2000 માણસોની નેવી સારામાં સારું ખાવાનું શાનદાર બિરયાની અને સોલો બનાવડાવ્યો. આખા ડાભેલ મદ્રેસાની દાવત, ઉસ્તાદો શિક્ષકોની દાવત અને બીજા બધા લાગતા ઓળખતા 2000 માણસોની દાવત. જ્યારે ઘરના અંદર બચ્ચાઓ આવી ગયા, એ કુરાનની ખુશી, કુરાનની ખુશી નો. તો ચાલો આજે આપણે ચૂકી ગયા, તો ભવિષ્યમાં ફરી આ માટે નિયત કરો કે જ્યારે બી આવી કુરાનની મજલિસ હોય, ઈદની મજલિસ હોય, અતિ ભવ્ય પ્રોગ્રામ કરો, અતિ ભવ્ય શાનદાર પ્રોગ્રામ કરો. કારણ કે એક જગ્યાના ઉપર તો મને દાવત દેવા આવ્યો, તો મેં કહ્યું કે ગામના તમે બિન મુસ્લિમોને પણ બોલાવો કુરાનના પ્રોગ્રામમાં. તો તે લોકો બોલાવ્યા હિન્દુઓને પણ. તો ક્યાં બેસાડો? મસ્જિદમાં બેસાડવાનો. ક્યાં? પહેલી સ્ટેપમાં ગાદલા લાખીને બેસાડો. અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના મુબારક જમાનામાં બી મસ્જિદમાં બોલાવતા, મસ્જિદમાં બેસાડતા, બોલાવો. એ લોકો આવ્યા તો મેં તે લોકોને બયાનમાં સમજાવ્યું કે આ હાફિઝ એટલે શું. તો તે તો એકદમ ચોંકી ગયા કે હાફિઝનો મિનિંગ આવો થાય કે 6500 થી વધુ કુરાનની પંક્તિઓ, કુરાનની આયતો આ લોકોએ મોઢે કરી લીધી. તે તો એકદમ ચોંકી ગયા. અરે આ કેવું, 6500 થી વધુ આયતો કુરાનની પંક્તિઓ આ નાનો અમસ્તો બાળક છે પોતાને મોઢે કરી લીધું. એ કુરાનનો ચમત્કાર, કુરાનનો ચમત્કાર. કુરાનનો ચમત્કાર છે કે 6,500 થી વધુ પંક્તિઓ, વધુ આયતો એક નાનકડો બાળક મોઢે કરી લીધે. કેવો ચમત્કાર છે, કેવો ચમત્કાર છે. આ વસ્તુ બતાવી જોઈએ જીન મુસ્લિમ ભાઈઓને પણ કે હાફિઝ એટલે શું, ના કોઈ નાનકડી વાત છે. આજે કોઈ નાનકડી પુસ્તિકા, નાનકડી ચોપડી કોઈના હાથમાં આપી દો કે મોઢે કરીને લઈ આવો, તો શબ્દ શબ્દ મોઢે નથી કરી શકતો. કાનો માત્રાનો તો કેતે ને કેતે ફેરફાર થઈ જ જશે, પણ આ કુરાનનો ચમત્કાર છે. શબ્દ શબ્દ કાનો માત્રા કોઈ પણ ફેરફાર વગર એને મોઢે કરી લઈએ, કે કુરાનનો ચમત્કાર, કુરાનનો ચમત્કાર, કુરાનનો ચમત્કાર. એટલે ખૂબ મુબારકબાદી અલ્લાહ તાલા એઓના ઉસ્તાદોને શિક્ષકોને કબૂલ કરવા. ઉસ્તાદની મહેનત પણ બહુ મોટી હોય છે. આના બદલે જેટલું ઇનામ હાફિઝોને આપો એમથી વધારે ઇનામ ઉસ્તાદને આપો, અને બચ્ચાઓના વાલીઓએ આપવું જોઈએ, રિશ્તેદારોએ સગા સંબંધીઓએ આપવું જોઈએ, કે ઉસ્તાદે મહેનત કરી અને મહેનત કરીને બચ્ચાઓને હાફિઝ બનાવ્યા. અને ઇનામ એટલું આપો, હું ખેડા જિલ્લામાં એક મદરેસામાં હિંદની મજલિસમાં ગયો તો ખરેખર એટલું એટલું ઇનામ આપ્યું એક એક છોકરાને, કે આ પેલો સફેદ ટેમ્પો આવે શું કે એને ધોળા હાથી છોટા હાથી, દરેક છોકરાએ છોટા હાથી ભાડે કરીને સામાન લઈ જવો પડ્યો, છોટા હાથી ભાડે કરીને. એટલું ગામ લોકો ઇનામ આપ્યું, એટલું ઇનામ આપ્યું, એટલું ઇનામ આપ્યું હાફિઝ થવાના ઉપાય. એટલી એ લોકોની હિંમત વધારો, એટલી હિંમત વધારો કે ઉમ્મતના હર હર ઘરના બચ્ચાઓ હાફિઝ બનતા થઈ જાય, એટલી હિંમત વધારો. ઇકરા કમિટીને, મુબારકબાદીના સાથે અહીંયાના ઓલમાઓને, મુસલમાન ભાઈઓને, દીની બહેનોને એક ટાર્ગેટ સોંપીને જાઓ છો, એવી મહેનત અને એવી દુઆ કરો કે મોમનવાસના દરેક ઘરના અંદર હાફિઝે કુરાન છોકરાઓ અને છોકરીઓ થઈ જાય. કહો ઇન્શાલ્લાહ, કે તે પવિત્ર દિવસ આવે, તે ઐતિહાસિક દિવસ આવે, તે યાદગાર દિવસ આવે, કે જ્યારે શહેર વસ્તીના દરેક ઘરના અંદર ઓછામાં ઓછું એક છોકરો એક છોકરી હાફિઝે કુરાન એવો માહોલ બની જાય. કરશો મહેનત, અલ્લાહ તાલા જલ્દી દે ખુશીનો દિવસ આપણને દેખાડો. બહુ જ મુબારક મજલિસ છે, હિફ્ઝે કુરાનની મજલિસ, બુઝુર્ગાન દીનની હાજરી, જુમાનો દિવસ, મસ્જિદના અંદર કેટલી બધી બરકતો જમા થઈ રહેલી છે. અલ્લાહ તાલા આ બધી બરકતોથી આપણી દુનિયા આખિરત બંનેને બનાવી આપે, દુનિયા આખિરતમાં અલ્લાહ આપણા બધાથી ખુશ થઈ જાય. મુસલમાનો કુરાન પઢવાનો માહોલ બનાવો, કુરાન પઢો, બહેનો ઘરોમાં પઢો, ભાઈઓ મસ્જિદમાં બી પઢો અને ઘરોમાં પણ પઢો, કુરાન પઢો, દરરોજ કુરાન પઢો. હદીસમાં અલ્લાહના અંતિમ નબી હઝરત મોહમ્મદુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું, જે માણસ સવારે યાસીન શરીફ પઢી લેશે અલ્લાહ તાલા તેના આખા દિવસના બધા કામો બનાવી દેશે. સવાર સવારમાં યાસીન શરીફ પઢો, આખા દિવસના બધા કામો અલ્લાહ તાલા બનાવી દેશે. કહો આજથી જ શરૂ કરશું, દરરોજ યાસીન પઢીશું, દરરોજ યાસીન પઢો. બહેનો પણ પડે, ભાઈઓ પણ પડે, તો ઇન્શાલ્લાહ યાસીન શરીફ પઢવાની બરકતથી અલ્લાહ આપણા બધા કામો સરળ બનાવી દેશે. અને થોડું થોડું કરીને વર્ષમાં બે વાર આખું કુરાન પઢી લ્યો, ફઝાઇલે કુરાનમાં હઝરતે લખ્યું છે કે ઇમામ અબુ હનીફા રહમતુલ્લાહ અલેના મંતવ્ય મુજબ વર્ષમાં બે વાર કુરાન પૂરું કરવું કુરાનનો હક બને છે. એટલે ઓછામાં ઓછું બે વાર આખું કુરાન વર્ષ દરમિયાન પઢી લેવું જોઈએ, ઓછામાં ઓછું. એ પણ કરો, થોડું 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 કુરાન પડો કે વર્ષમાં બે વાર કુરાન પૂર્ણ થઈ જાય, પૂરું થઈ જાય. કરશો એ કામ અને નિયત કરો કે આપણા છોકરાઓ અથવા પોતરા નવાસાઓને, છોકરીઓને પોતરી નવાસીઓને ઇન્શાલ્લાહ હાફિઝ બનાવીશું. નિયત કરો. કોણ નિયત કરે છે? આંગળી ઉઠાવો. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. અલ્લાહ કબૂલ ફરમાવે, અલ્લાહ આસાન ફરમાવે, અલ્લાહ મજલિસને એવા સાંભળવાને કબૂલ ફરમાવે, પોતાની રજા અને ખુશનુદી નજરિયો બનાવી દે. એક અમલ બતાવીને વાત પૂરી કરું છું. તમારામાંથી કોણ એવું ઈચ્છે છે કે મોત પછી ડાયરેક્ટ જન્નતમાં જાય? હાથ ઉઠાવ. બધા જ જવા માંગે છે મોત પછી ડાયરેક્ટ જન્નતમાં. તો આજની આ પવિત્ર કુરાનની મજલિસથી એક કામ શરૂ કરો. કરશો કામ? હદીસમાં હઝરત નબીએ પાક સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું કે જે મુસલમાન મરદ હોય કે ઔરત હોય, દરેક ફરજ નમાઝ પછી આયતુલ કુર્સી પઢશે, અલ્લાહ તેને મોત પછી સલામતીથી જન્નતમાં મોકલી આપશે. જે મુસલમાન પુરુષ હોય કે સ્ત્રી હોય, મર્દ હોય કે ઔરત હોય, ફરજ નમાઝ પછી આયતુલ કુર્સી પઢશે, અલ્લાહ તાલા એને મોત પછી સલામતીથી જન્નતમાં મોકલી આપશે. એટલે નિયત કરો કે આ જુમ્માની નમાઝથી જ ચાલુ કરીશો. ક્યાં સુધી? જિંદગીની અંતિમ નમાઝ સુધી. દરેક નમાઝ પછી આયતુલ કુર્સી અને રાત્રે સુધી વેળા આયતુલ કુર્સી પડશો. ચલો આયતુલ કુર્સી પડો, મારી કઈ ભૂલ હોય તો બતાવો.
أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الله لا إله إلا هو الحي القيوم لا تأخذه سنة ولا نوم له ما في السماوات وما في الأرض من ذا الذي يشفع عنده إلا بإذنه يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض ولا يئوده حفظهما وهو العلي العظيم. صدق الله مولانا العظيم.
آية الكرسي وآخر دعوانا الحمد لله. Thank you.